તારીખ 27/7/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 487-490 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 189
નીચેનો પેરેગ્રાફ ફરીથી લઈએ. આટલી વાતનો નિશ્ચય રાખવો યોગ્ય છે કે જ્ઞાની પુરુષને પણ પ્રારબ્ધ કર્મ ભોગવ્યા વિના નિવૃત્ત થતા નથી. પૂર્વે પોતાના અપરાધને લઈને જે કર્મ નિબંધન કર્યું છે, એવું જે સંચિત કર્મ છે વર્તમાનમાં, તેને ભોગવતા તે નિવૃત્ત થાય છે. એ કુદરતના ઘરનો ન્યાય છે, કુદરતની પરિસ્થિતિ છે. એટલા માટે એ વાત કરે છે અહીંયા, અજ્ઞાન દશામાં જીવને એવો અભિપ્રાય હોય છે કે મને મારું પ્રારબ્ધ ભવિષ્યની અંદર મારી અનુકૂળતાઓ પ્રમાણે ઉદયમાન હોય તો સારું, કોઈ પણ પ્રકારે મને પ્રારબ્ધમાં પ્રતિકૂળતાઓ ભવિષ્યમાં ન આવવાની હોય તો સારું. અને એટલા માટે જો કંઈ મારે કરવું પડે તો એટલા માટે કંઈ કરવા હું તૈયાર પણ છું, તો એનો ઈલાજ કરવા માટે પણ જીવ તૈયાર થાય છે ભવિષ્યની પ્રતિકૂળતાઓ રોકવા માટે. અહીંયા એક સિદ્ધાંતિક વાત છે કે જે કર્મ જે પ્રકારે જીવે બાંધ્યું છે તે પ્રકારે તેને ભોગવવું, અને એ ભોગવતા એ કર્મ નિવૃત્ત થાય એ જ યોગ્ય છે એમ જાણવું જોઈએ, એમ સ્વીકારવું જોઈએ. અને એના માટે માનસિક પૂર્વ તૈયારી પણ હોવી જોઈએ. તેથી જ્ઞાનીને અભોગવે એટલે ભોગવ્યા વિના નિવૃત્ત થવાને વિશે કાંઈ ઈચ્છા નથી. જ્ઞાનીને કોઈ ઈચ્છા એવી નથી થતી કે એવું કર્મ વગર ભોગવા એમ ખરી જાય તો સારું, કોઈ એવું પ્રતિકૂળ ઉદય થાય, એવું કોઈ કર્મ બંધાયું હોય તો એ ભોગવા વિના ખરી જાય તો સારું, એની નિર્જરા થઈ જાય તો સારું, એમ જ્ઞાની ઈચ્છા કરતા નથી. જ્ઞાનીને એવી ઈચ્છા હોતી નથી, એવી ઈચ્છા એને થતી નથી. કેમ કે ખરેખર પ્રતિકૂળતા તે પ્રતિકૂળતા નથી, અનુકૂળતા તે ખરેખર અનુકૂળતા નથી. ન તો કોઈ સંયોગમાંથી સુખ આવે છે, ન તો કોઈ સંયોગમાંથી જીવને દુઃખ આવે છે. જ્ઞાની સિવાય બીજા જીવને પણ કેટલાક કર્મ છે કે જે ભોગવે જ નિવૃત્ત થાય છે. કેટલાક કર્મ છે, બધા કર્મમાં એવું નથી બનતું, કેમકે અલ્પ અનુભાગ સ્થિતિએ બંધાણા હોય, એમાં એટલું પ્રકૃતિનું બળ ન હોય કે જેને લઈને એમાં ફેરફાર ન થાય. કેટલાક કર્મમાં ફેરફાર થવાની સંભાવના છે, ફેરફારો થાય પણ છે. એટલે જ્ઞાની સિવાય બીજા જીવને પણ એમ, જ્ઞાનીને તો થાય એમાં કોઈ નવી વાત નથી, જ્ઞાનીને પણ એવું થાય. જ્યારે અજ્ઞાનીને થાય છે ત્યારે જ્ઞાનીને થાય એ કાંઈ મોટી વાત નથી. અજ્ઞાની જીવને પણ કહીને એમ કહેવું છે કે કેટલાક કર્મ જે ભોગવે જ નિવૃત્ત થાય છે અને કેટલાક ભોગવ્યા વિના પણ નિવૃત્ત થાય છે. એમ કેટલાકમાંથી બે વાત નીકળે છે, કેટલાક ભોગવે જ નિવૃત્ત થાય, કેટલાક ભોગવ્યા વિના પણ નિવૃત્ત થાય. અજ્ઞાનીને એમ શું છે કે કોઈ મંદ પરિણામથી પુણ્ય બાંધ્યું હોય, સાધારણ પરિણામથી પુણ્ય બાંધ્યું હોય, પછી પાપ તીવ્ર કરે તો એ પુણ્ય પ્રકૃતિ પાપમાં પલટાઈ જાય, તો એ ભોગવ્યા વિના એને નિવૃત્ત થઈ ગયું કે નહીં? એવી રીતે કોઈ પાપ સાધારણ થયું હોય એને તીવ્ર પુણ્યનો ભાવ થઈ જાય તો એમાં પણ ફેરફાર થઈ જાય, એમ એવું પ્રકૃતિનું બદલવું થઈ જાય છે. અર્થાત તે પ્રારબ્ધ જીવા હોય છે, તથાપિ ભેદ એટલો છે કે એ ભોગવે નિવૃત્ત થાય એટલે એવા કોઈ તે પ્રારબ્ધ જેવા હોય છે, શું એ જ પ્રકારના પ્રારબ્ધ હોય છે, તો પણ ભેદ એટલો છે કે જ્ઞાનીની પ્રવૃત્તિ પૂર્વ ઉપાર્જિત કારણથી માત્ર છે અને બીજાની પ્રવૃત્તિમાં ભાવિ સંસારનો હેતુ છે, માટે જ્ઞાનીનું પ્રારબ્ધ જુદું પડે છે. જ્ઞાનીને પ્રારબ્ધ કર્મ ઉદયમાં આવતા, પૂર્વકર્મનો ઉદય આવતા પ્રવૃત્તિ કરવાનું બને છે, પણ એ વખતે પોતે ભિન્ન રહે છે, એમાં મમત્વ એને થતું નથી, પોતાપણું એમાં અનુભવાતું નથી, માટે એને નવું કર્મ બંધાતું નથી. જ્યારે બીજા જીવોને સામાન્ય રીતે સંસારી જીવને પૂર્વકર્મનો ઉદય આવતા એમાં પોતે રાગદ્વેષ કરે છે, હરખશોક થાય છે, એને શુભનો ઉદય આવતા હરખાઈ જાય છે, અશુભનો ઉદય આવતા ખેદાઈ જાય છે, ત્યારે એને નવા કર્મનો સંસારનો હેતુ થાય છે, એ ઉદય એને નવું કર્મ બાંધવાનું નિમિત્ત પડે છે, કારણ બને છે. એ રીતે બંનેના પ્રારબ્ધમાં ફેર છે, એક સંસાર નિવૃત્તિનો હેતુ થાય છે, એક સંસાર નવો થવાનો, વૃદ્ધિગત થવાનો હેતુ થાય છે. એ પ્રકારે જ્ઞાનીનું પ્રારબ્ધ ભવિષ્યનું પણ જુદું પડે છે, પૂર્વનું પણ જુદું પડી જાય છે. નિર્જરા એમાં જ્ઞાતા ભાવે રહે, મમત્વ ન કરે, ભિન્ન રહે, જ્ઞાતા ભાવે રહે, રાગ દ્વેષ હરખ શોક રૂપે ન પરિણમે, એટલે નિર્જરા થાય. આમ તો એ નિર્જરવા જ આવ્યું છે, ઉદય આવ્યું છે એ તો નિર્જરવા આવ્યું જ છે, પણ એવા ઉદયના કાળમાં તીવ્રપણે તન્મયપણે રાગ દ્વેષ કરતા નવું કર્મ વિશેષે કરીને બંધન પામે છે, માટે તે પ્રસંગને બંધનનો પ્રસંગ વર્ણવાય છે, નિર્જરાનો પ્રસંગ ગણાતો નથી. નિર્જરતું હોવા છતાં પણ જ્ઞાનીને નિર્જરે છે ને અજ્ઞાનીને પણ ઉદય આવે છે એ તો નિર્જરે છે, પણ જ્ઞાની વખતે ભિન્ન રહીને રક્ષોક અને તન્મય ભાવે પરિણમતા નથી, તેથી તેમને નવીન બંધનો ત્યાં પ્રકાર ઉત્પન્ન થતો નથી, માટે કેવળ નિર્જરા ગણવામાં આવે છે. જૂના એટલે તો ઉદયમાં આવે ત્યારે થાય, જે અંદર સંચિત પડેલા છે, સંગ્રહેલા પડ્યા છે, એના પરિપાક કાળે ઉદયમાં આવશે. એ પહેલાં કોઈની સ્થિતિ ટૂંકાઈને વહેલા ઉદયમાં આવે, શું કોઈની સ્થિતિ ટૂંકાઈને વહેલા ઉદયમાં આવી જાય એવું બને, અને કોઈ વખતે સ્વરૂપ ધ્યાનમાં હોય ત્યારે જે ઉદય હોય એ વખતે જે પાકી ગયા હોય એ પણ નિર્જરી જાય, તો એને ઉદયાભાવી ક્ષય કહેવામાં આવે છે, કેમ કે એ વખતે ઉદયમાં બિલકુલ જોડાવાનું થતું નથી. સ્વવિકલ્પ દશામાં હોય ત્યારે પ્રવૃત્તિ કરે પૂર્વકર્મના ઉદય પ્રમાણે, પણ નિર્વિકલ્પ દશામાં ક્યાં પ્રવૃત્તિ છે? એટલે એ વખતે જે ઉદય, ઉદય તો નિરંતર ચાલુ છે, એ વખતે ઉદય અટકી નથી જતો, એ વખતે નિર્જરી જાય છે જે ઉદયમાં આવે છે બિલકુલ. હા, એટલે એમને નિર્જરા ઘણી વિશેષ થાય છે, ઘણી વિશેષ નિર્જરા થાય છે. જે અજ્ઞાનપણે તપ કરીને હજારો વર્ષ સુધી જે કર્મ નિર્જરા ન પામે, તે જ્ઞાની શ્વાસોશ્વાસ ઉચ્છ્વાસ માત્રમાં નિર્જરે છે. એવું એમનું પવિત્રતાનું બળ છે, પરિણામની વિતરાગતાનું બળ છે એમ એમ કહેવું છે. એ પ્રારબ્ધનો એવો નિર્ધાર નથી કે નિવૃત્તિ રૂપે જ ઉદય આવે, એ નિવૃત્તિ જ હોય. જ્ઞાની થાય એટલે એને પછી બારમાં નિવૃત્તિ જ હોય, એને પ્રવૃત્તિ કરવી જ ન પડે એવો કોઈ નિર્ધાર એટલે ચોક્કસ નિયમ નથી. એને પણ પૂર્વકર્મ ઉદયમાં આવે એમ સમજી લેવું. ચારેય ગતિની અંદર જ્ઞાન દશા પ્રગટ થાય છે અને ચારેય ગતિની અંદર તે જીવને પૂર્વે બાંધેલા કર્મનો ઉદય હોય છે. ત્રિંચ હોય તો ત્રિંચને યોગ્ય ઉદય આવે, નારકીને નારકીને યોગ્ય ઉદય આવે, દેવલોકમાં હોય તો એને યોગ્ય ઉદય આવે, મનુષ્યમાં મનુષ્યપણા લાયક દ્રષ્ટાંત આપે છે કે જેમ શ્રી કૃષ્ણ આદિ જ્ઞાની પુરુષ કે જેને પ્રવૃત્તિ રૂપ પ્રારબ્ધ છતાં જ્ઞાન દશા હતી, એ ત્રણ ખંડના ધણી હતા છતાં એમને જ્ઞાન દશા હતી, અર્ધચક્રી જેને કહેવામાં આવે છે, નારાયણ પદવી હતી પુણ્યની, અને પ્રતિકૂળતા આવી તો આખા યાદવ કુળનો નાશ થઈ ગયો, કોઈ બચ્યું નહીં. દ્વારકા જે દેવોએ રચી હતી 16108 રાણીના, 16108 સોનાના મહેલ હતા, દરેકને પોતાનું જિનાલય જુદું, પાછું પોતપોતાને દર્શન પૂજન કરવા માટે મહેલ બાંધે, બાજુમાં જે મંદિર બાંધે, સોનાના મહેલો બાંધ્યા હતા. દેવો આવીને રચના કરી જાય છે, સળગ્યું ત્યારે બધું રાખ થઈ ગયું. ગુરુદેવ કહેતા હતા અમારા અહીંયા પ્રતિષ્ઠા મંડપમાં આગ લાગી હતી, એ તો જ્યારે જેમ બનવાનું હોય એમ બને. શ્રી કૃષ્ણ જેવા ત્રણ ખંડના ધણી અર્ધચક્રી હતા, આખી દ્વારકા સ્વાહ થઈ ગઈ, જીન મંદિરો બળી ગયા, મહેલો બળી ગયા એમની, જીન મંદિરો બળી ગયા, પ્રતિમાના કોયલા થઈ ગયા, એકદમ કોલસો જોઈ ગયો, એને કોઈ રોકી શકતું નથી. કુદરતના ક્રમને કોઈ, પ્રારબ્ધને કોઈ રોકી શકતો નથી. એ વખતે દેવો સહાય કરવા ન આવ્યા, જો બહુ વિકલ્પ થયો એમના મા બાપનો. ગુરુદેવ બહુ સરસ વૈરાગ્યથી વર્ણન કરતા હતા કે મા બાપને બચાવી લઉં, એટલે રથની અંદર બેસાડી દીધા મા બાપને, આકાશવાણી થઈ નહીં બચે, કે ભલે પ્રયત્ન કર્યો પણ બચશે નહીં. છેલ્લે ગામના દરવાજા બહાર નીકળે છે તો એ દરવાજો તૂટીને માથે પીડ્યો, મરી ગયા મા બાપ. એ વખતે આયુષ પૂરું કરી દીધું, એકલા થઈ ગયા સાવ, બે ભાઈ એકલા થઈ ગયા, બળદેવ વાસુદેવ બે એકલા થઈ ગયા. એવા એકલા થઈ ગયા કે ત્યાંથી જાતી વખતે હાથે હારે ભાતું નહોતું ને પાણી નહોતું. અત્યારે તો બાળક નિશાળે જાય તો હારે પાણીની બોટલ લેતો જાય છે, એને તરસ લાગે ત્યારે પાણી માગવું ન પડે, પી લે ગમે ત્યારે પોતાની પાસેથી, એટલી વ્યવસ્થા નહોતી રહી. અને પાણીનો પોકાર કરતા કરતા ગયા, આયુષ પૂરું થયું ત્યારે પાણી 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 થઈ ગયું, ક્યાંય પાણી નહોતું મળતું. ત્રણ ખંડના હે પૂર્વ જેવા કર્મ બાંધેલા, જ્ઞાન દશા હતી. આવતી 24-13 તીર્થંકર છે શ્રી કૃષ્ણ છે, આવતી 22 આ પછીની 24માં પહેલા શ્રેણીક મહારાજાના જીવ છે એ મહાપદ્મ નામના તીર્થંકર થશે. આ 24 અંદર આ 13 તીર્થંકર થશે એવી પરિસ્થિતિ છે. તો એ પૂર્વ પ્રારબ્ધ છે એમ કહેવું છે. એટલે શ્રી કૃષ્ણનું દ્રષ્ટાંત આપ્યું છે.
હમ,
બધું બધું ત્રીજી નરક સુધી છે એમ કે છે, બધુંમાં બધું. ભાવી તીર્થંકર છે, લક્ષ્મણજી તીર્થંકર છે, પણ એ બધા તીર્થંકર દરેક છે એમ કેમ છે. એટલે જ્ઞાની શ્રી કૃષ્ણ આદિ જ્ઞાની પુરુષ કે જેને પ્રવૃત્તિરૂપ પ્રારબ્ધ દશા જ્ઞાન દશા હતી, જેમ ગૃહસ્થ અવસ્થામાં તીર્થંકર, તીર્થંકર પણ લાખો કરોડો અબજો વર્ષ સુધી ગ્રસ્ત દશામાં હોય છે, એ વખતે પણ એમને જ્ઞાન હોય છે. ને એવું જ્ઞાન હોય છે કે આ સંસાર ઉપાદેય નથી, એવું જ્ઞાન હોય છે. છતાં પણ પૂર્વ કર્મને લઈને સંસારમાં ઉભેલા જોવામાં આવે છે. જોકે એ વિષય એમની જ્ઞાન દશા અને એમના સમ્યક દર્શનને સમજવા માટે છે, પણ આલંબન લેવા માટે નથી. એમની જ્ઞાન દશા અને સમ્યક દર્શનને સમજાવવા માટે એ બધી વાત છે કે ત્યાં પણ એ સાધી શકતા હતા અને સંસારની અંદર તન્મય થઈને રહેતા નહોતા એમ કેવું છે. અને સંસાર તેમને ઉપાધિ નહોતો એ વખતે, એ ત્યાં સમજવાનો વિષય છે. કેવળ તે સ્થિતિમાં રહી જાય, એ સ્થિતિમાં અનંતકાળ પર્યંત એ સ્થિતિમાં આત્મપ્રદેશો રહી જાય. આત્મપ્રદેશોની અંદર બીજો કોઈ ફેરફાર, અકંપ દશા થઈ જાય છે ને, જે યોગનું કંપન છે એ 13મા ગુણસ્થાનને છેડે પૂરું થાય છે. 14મા અયોગી દશા છે, એટલે યોગનું કંપન 14 ગુણસ્થાનમાં નથી. અને સીધા સિદ્ધ દશા તો ત્યાર પછી આગળની દશા છે, એટલે ત્યાર પછી કોઈ આત્મપ્રદેશોની અંદર હલનચલન થતું નથી, એક સમયમાં ઉપર પહોંચી જાય છે. હા, એની સ્થિતિ સાદી અનંતકાળ રહેશે ને, પછી દેહ છૂટી જશે. હા, અહીંયા પણ એમ જ રહીએ, પણ તીર્થંકરો પદ્માસને હોય છે, કેમ કે એમને સમોસરણમાં દેશનાનો યોગ હોય છે, એટલે પદ્માસને હોય છે. અને બીજા કેવળીઓમાં કોઈ કોઈ પદ્માસને હોય છે, કોઈ કોઈ ખડગાસને પણ હોય છે એમ છે. એટલે સમોસરણની આપણે રચના થાય છે એમાં પદ્માસનનું ની પ્રતિમા આપણે બિરાજમાન કરીએ છીએ, એનું કારણ એ છે. એ પ્રારબ્ધ નિવૃત્ત થવું તે માત્ર ભોગવાથી સંભવે છે, એનો ઉદય આવે છે. ભોગવવું એટલે એમાં જ્ઞાતા દ્રષ્ટા ભાવે અલિપ્તપણે રહેવું, એને ભોગવું કહેવામાં આવે છે. ભોગવવું બે પ્રકારે છે, એક તન્મય થઈને હરખશોકાન્વિત થાય, રાગદ્વેષાન્વિત થાય, ત્યારે એણે દુઃખે કરીને ભોગવે છે. જ્ઞાની પોતાના સુખના પરિણમનથી સુખે કરીને ભોગવે છે, આત્મિક સુખે કરીને ભોગવે છે. ભોગવે છે એટલે એ પ્રસંગને પસાર કરે છે. કેટલીક પ્રારબ્ધ સ્થિતિ એવી છે કે જે જ્ઞાની પુરુષને વિશે તેના સ્વરૂપ માટે જીવોને અંદેશાનો હેતુ થાય. કેટલીક પ્રારબ્ધની સ્થિતિ એટલે બાહ્ય સંયોગ વિયોગની રચના એવી થાય છે પૂર્વકર્મને કારણે કે જ્ઞાની પુરુષનું જ્ઞાનીપણું એ શંકાનું કારણ થાય. અંદેશો એટલે શંકા, કે જ્ઞાનીને આવું આવું કાંઈ જ્ઞાનીને બનતું હશે, આવું કાંઈ જ્ઞાની કરતા હશે, જ્ઞાની કને આવી કાંઈ પ્રારબ્ધની કોઈ એવી સ્થિતિ હતી હશે. જ્ઞાની એટલે મહાપુરુષ છે, મહાત્મા છે, તો એને પણ એને આવું થાય, આમ થાય, તેમ થાય એવી શંકા પડી જાય, એવી પૂર્વકર્મની ઉદયની સ્થિતિ જ્ઞાની પુરુષને હોય છે. અને તે માટે અને એનો ખ્યાલ હોવાથી તે માટેથી જ્ઞાની પુરુષો ઘણું કરી જડ મૌન દશા રાખી પોતાનું જ્ઞાનીપણું અસ્પષ્ટ રાખે છે. કેમ કે એ તો જ્ઞાનીપણાને માં શંકા થાય છે, માટે જ્ઞાનીપણામાં શંકા ન થાય પોતામાં નહીં. જ્ઞાનીપણું એ ક્વોલિટી છે. જે જે આત્માઓ જ્ઞાની થાય છે તે તે આત્માઓ બહુમાનને યોગ્ય છે, ભક્તિને યોગ્ય છે, સત્કારને યોગ્ય છે, પ્રશંસાને યોગ્ય છે, ગુણાનુવાદને યોગ્ય છે. તો પોતાના કોઈ પૂર્વ પ્રારબ્ધને લઈને જ્ઞાનીપણામાં શંકા જગતને ઉત્પન્ન થાય એના કરતાં બહેતર એ છે કે જ્ઞાનીપણું જાણે જ નહીં, બીજાને જ્ઞાનીપણું જણાય નહીં, એવી રીતે અસ્પષ્ટપણે પોતે વર્તે છે. એટલે પોતે જ્ઞાની છે એવો દેખાવ ક્યાંય કરે નહીં, પોતે જ્ઞાની છે એવું કોઈને જણાવે નહીં, જણાવવાનો પ્રસંગ આવે તો જણાવવા દે નહીં, ઉલટાનું ગુપ્ત રાખે, અસ્પષ્ટ રાખે, એ રીતે જ્ઞાની વર્તે છે. આ બીજામાં નામાં શું છે કે લોકો તો જ્ઞાનીપણે પોતાની જાતને ઓળખાવવા માટે, પ્રસિદ્ધિ માટે, એ પ્રકારની કીર્તિ માટે પ્રયત્ન કરે છે, કૃત્રિમ પ્રયત્ન કરે છે, દેખાવ કરે છે, ચેષ્ટા કરે છે. જ્ઞાની ઉલટી પરિસ્થિતિમાં આવે છે કે નહીં, જ્યાં સુધી પૂર્વ પ્રારબ્ધ ઉદયમાન છે, ઉપદેશને યોગ્ય પોતાનો બહારનો પ્રકાર નથી, તો જ્ઞાનીપણું અસ્પષ્ટ રાખી દે છે. સ્પષ્ટ જ્ઞાનીપણે પોતે છે એવી રીતે બહારમાં જાહેર કરતા નથી, જાહેર થવા દેતા નથી, ઈરાદાપૂર્વક એમ કરે છે. હા, પોતે ગુપ્ત રહ્યા હતા. જ્ઞાન દશાની વિરાધના થશે શંકા કરતા, અથવા તો અવર્ણવાદ બોલશે કે આ વાતે જ્ઞાની હતા છે, ક્યાંય ભાઈ આવે આમ કંઈ જ્ઞાની વેપાર ધંધો કરે, આવું કંઈ જ્ઞાનીને આવું બધું સંસારિક કાર્ય હોય, શું તો એ જ્ઞાનીની વિરાધના થાય છે. હે, કેટલું? હા ચાલે. એ તો દરેક અવસ્થાનો સ્વભાવ હોય છે ને, દરેક અવસ્થાની પોતાની યોગ્યતા નો ત્યાગ થઈને બીજી રીતે કેમ પરિણમે જી. એટલે એમ કહ્યું છે કે અનંતકાળથી જ્ઞાનીને ઓળખી શકવાની પોતે યોગ્યતા કેળવી નથી, એવી યોગ્યતા પ્રાપ્ત કરી નથી, એ જ આ જીવનો મોટો દોષ છે. આગળ એક પત્ર આવી ગયો કે જીવનો મોટો દોષ છે કે અજાણપણે પણ એ દોષ કરી લે છે, જાણીને બુજીને નહીં પણ અજાણપણે એ દોષ કરી લે છે. કેમ કે એને ઓળખાણની ખબર નથી કે આ જ્ઞાની છે કે અજ્ઞાની છે, એટલે એનાથી એ દોષ થઈ જાય છે. તો એને બચાવવા માટે પણ જ્ઞાની પોતે પોતાનું જ્ઞાનીપણું અસ્પષ્ટ રાખે છે અથવા ગોપવે છે. બીજા જીવોની કરુણા છે અને જ્ઞાનીનું જ્ઞાનીપણું નિંદાય નહીં જગતની અંદર, એ વિષયનું જે સ્તર છે એ સ્તર જળવાઈ રહે એના માટે પોતે પોતાના પૂર્વકર્મને કારણે એ વિષયને ગુપ્ત રાખી લે છે. તથાપિ પ્રારબ્ધવશાત દેહ તે દશા કોઈને સ્પષ્ટ જાણવામાં આવે એવો કોઈ નજીક રહેવાનો યોગ હોય, વિશેષ પરિચય કરવાનું પ્રારબ્ધ હોય સંયોગમાં રહેવાનું, અને એને ખ્યાલ આવી જાય કે આ જ્ઞાની છે, તો પછી ગમે તે અવસ્થામાં ગમે તે પ્રકારના ઉદયમાં તે જ્ઞાની પુરુષનું વિચિત્ર પ્રારબ્ધ ઉદયમાન થતું હોય અથવા વર્તતું હોય તો તેને અંદેશાનો હેતુ થતો નથી, તો એને શંકા નથી પડતી. એ સમજે છે કે આ પૂર્વકર્મનો યોગ છે, એમાં જ્ઞાનીના જ્ઞાનપણાને કાંઈ બાધા આવતી નથી, એ સમજી લે છે. તો ઓળખાણવાળાને એ અપરાધ નથી થતો, જે ઓળખતા નથી એ જાણે અજાણે અપરાધમાં આવી જાય છે. એટલી વાત થોડી ખોલી છે, પોતે વર્તમાન દ્રવ્યક્ષેત્ર કાળ ભાવ જોઈને એ વાતને ખોલી છે એમને અંબાલાલભાઈ પાસે, કે અમે પણ ક્યાંક ગુપ્ત રહેવાની સૂચના કરીએ છીએ તો એનું કારણ છે એમ કે શું. ચારસો ને 87 થયેલ, 488 ના, એનું નામ જ જ્ઞાન દશા છે ને. સર્વ જીવો સ્વરૂપે કરીને તો પોતાના સમાન છે, એને અજ્ઞાને કરીને દુઃખ થાય છે એવું દુઃખ પણ એને ન હો, મિથ્યા શ્રદ્ધાને લઈને દુઃખ થાય છે એવું દુઃખ પણ એને ન હો એમ ચાહે છે. બધા જીવો સુખી થાય એવી એની ભાવના હોય છે, કોઈ જીવ દુઃખી થાય એવી ભાવના જ્ઞાનીને હોતી નથી. આ એક ત્રણેય કાળના જ્ઞાનીઓનું અંતર અંતઃકરણ છે, એમાં એ જ પ્રકાર હોય છે, બીજો પ્રકાર હોતો નથી. એટલા માટે એમને કરુણામૂર્તિ કહે છે, અથવા એ કરુણાને હદ નથી એટલે એને અનંત કરુણા પણ કહેવામાં આવે છે. ચારસો ને 88 એ પણ અંબાલાલભાઈ ઉપરનો પત્ર છે. શ્રી શિક્ષાપત્ર ગ્રંથ વાંચવા વિચારવામાં હાલ કાંઈ અડચણ નથી, સહજાનંદ સ્વામીનો સંપ્રદાયનો છે, વાંચો એમાં કાંઈ વાંચવામાં વાંધો નથી, કેમ કે એની અંદર અવગુણ ટાળવા, ભલે લૌકિક અવગુણનો વિષય છે ને લૌકિક ગુણનો વિષય છે, તો લૌકિક અવગુણો ટાળવા લૌકિક સદગુણો કેળવવા એ વિષય એમાં ચાલ્યો છે, કાંઈ અડચણ નથી એટલે કાંઈ મુશ્કેલી નથી. જ્યાં કોઈ અંદેશાનો હેતુ હોય ત્યાં વિચારવું, કાંઈક શંકાનું સ્થાન લાગે તો ત્યાં વિચાર કરવો, અથવા સમાધાન પૂછવા યોગ્ય હોય તો પૂછવામાં તમને પ્રતિબંધ નથી, ખુશીથી તમે પૂછી શકો છો, પૂછાવજો, મળો ત્યારે પૂછજો, પત્ર લખીને પૂછજો. સુદર્શન શેઠ પુરુષ ધર્મમાં હતા, તથાપિ રાણીના સમાગમમાં તે અવિકળ હતા. કોઈ પ્રશ્ન પૂછાયો હશે સુદર્શન શેઠ માટે, અત્યંત આત્મબળે કામ ઉપશમાવવાથી કામેન્દ્રિયને વિશે અજાગ્રતપણું સંભવે છે. આ એક વૃત્તિ અનુસાર પરિણમન હોય છે ઇન્દ્રિયોનું, એ રીતે વાત લીધી છે. અને તે વખતે રાણીએ કદાપિ તેના દેહનો પરિચય કરવા ઈચ્છા કરી હોત તો પણ કામની જાગૃતિ શ્રી સુદર્શનમાં જોવામાં આવત નહીં એમ અમને લાગે છે. ભૂતકાળનો વિષય છે તો પણ એમનું જે ઉપશમાવવાનો જે આત્મબળ હતું, કામને ઉપશમાવવાનું જે આત્મબળ હતું, એ આત્મબળ ઉપર આટલે ભવિષ્યમાં આટલા વર્ષ થયા પછી પણ જ્ઞાનીપણાને લઈને કેટલો વિશ્વાસ છે એ વિશ્વાસ વ્યક્ત કર્યો છે એમ. એ કથાનો પ્રસંગ છે. 489મો પત્ર છે, એ પણ અંબાલાલભાઈ પર ઉપરનો પત્ર છે. શિક્ષાપત્ર ગ્રંથમાં મુખ્ય ભક્તિનું પ્રયોજન છે. શિક્ષાપત્ર ગ્રંથમાં મુખ્યપણે જે રચના કરી છે ગ્રંથ રચનાકારે એ જીવોને ભક્તિમાં જોડવા માટેની રચના કરી છે. ભક્તિના આધારરૂપ એવો જે વિવેક, ધૈર્ય અને આશ્રય એ ત્રણ ગુણનું તેમાં વિશેષ પોષણ કર્યું છે. એટલે કોઈ મહાપુરુષનો આશ્રય કરવો અને ધીરજથી અને વિવેકથી ભક્તિ કરવી એ વિષયની અંદર અનેક પ્રકારની વાતો ગૂંથી છે. એ જાતનો લોજિક એની અંદર મૂક્યો હોય છે. તેમાં ધૈર્ય અને આશ્રયનું પ્રતિપાદન વિશેષ પ્રકારે છે. શું જે વિચારી મુમુક્ષુ જીવે સ્વગુણ કરવા યોગ્ય છે એવો ગુણ કેળવવા યોગ્ય છે. મુમુક્ષુ જીવે પણ મહાપુરુષનો આશ્રય કરવો અને ધીરજ કેળવવી, કોઈ પણ વિષય અધીરજથી હાથમાં ન લેવો, વિચારવો નહીં, પણ એની ગુણદોષની નિર્દોષતા શાંતિ શાંત ચિત્તે એને જોવી, એ સ્વગુણ કરવા યોગ્ય છે. એટલે એમણે શું લીધું, કોનો ગ્રંથ છે ને એમાંથી શું ગ્રહણ કરવા જેવું છે એટલી વાત લઈ લીધી એની અંદરથી. શું આમાં બે પ્રશ્નો ઉઠે છે, ચર્ચા કરીએ તો, કે અન્ય મતની અનુમોદના થાય કે નહીં. તો જૈન પણ શું છે, એ જૈન પણ પોતે પ્રગટ કર્યું છે, એ માર્ગે ચાલે છે અને એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, એ સિદ્ધાંત એમને સ્પષ્ટ છે, કોઈ અસ્પષ્ટ નથી. હવે જે જીવને કહે છે એ મુમુક્ષુ જીવ છે. મુમુક્ષુ જીવના મુખ્યપણે બે વિભાગ વિચારીએ તો એમ વિચારી શકાય કે કેટલાક મુમુક્ષુઓની વિચારદશા અપરિપક્વ હોય છે, તો કેટલાક મુમુક્ષુઓ પરિપક્વ વિચારદશાવાળા હોય છે. જે અપરિપક્વ દશાવાળા મુમુક્ષુ છે કે પરિપક્વ દશાવાળા મુમુક્ષુઓ છે, એમણે મુમુક્ષુ દશામાં મત સંપ્રદાયના વિષયમાં કોઈને ઉપદેશ આપવાનો તો અધિકાર નથી. તમારે આ મતમાં માનવું ને આ મતમાં ન માનવું એ અધિકાર એમનો તો નથી. પોતાને શું માનવું ને પોતાને શું ન માનવું એટલું એણે વ્યક્તિગત રીતે પોતા માટે વિચારવાનું હોય છે. ત્યારે પ્રત્યક્ષ જ્ઞાની પુરુષની આજ્ઞા એ ચાલે છે, એ તો નિર્ભય છે. જ્યાં જ્ઞાની પુરુષ પ્રત્યક્ષ નથી અને પરોક્ષ છે, ત્યાં પણ એને શું કરવું કે જેથી એ ગ્રહિત મિથ્યાત્વમાં ન આવે, કે જેથી એ મતમતાંતરને લઈને કોઈ મતમતવાદી ન થઈ જાય. જો ગ્રહિત મિથ્યાત્વમાં આવે તો પણ આત્માર્થનો નાશ થશે, અને મતમતાંતરમાં આવીને મતાર્થી થશે તો પણ આત્માર્થનો નાશ થશે. બંને પ્રકારે આત્માર્થનો નાશ છે. તેથી કોઈ પણ પ્રકારે આત્માર્થનો નાશ ન થાય એમ પ્રવર્તવું, અને કેવળ એક આત્માર્થ સિદ્ધ થાય એમ પ્રવર્તવું એ એક મુમુક્ષુનો પ્રવૃત્તિનું પરિણામની પ્રવૃત્તિનું અંતરલક્ષ હોવું ઘટે છે. તો બચી શકે, નહીતર ન બચી શકે. કેમ કે ગ્રહિત મિથ્યાત્વ પણ ન થાય ને મતમતાંતર પામણમાં પણ ન જવાય, એ બે વચ્ચેની જે ભેદરેખા છે એ સૂક્ષ્મ છે, એ વિસ્થૂળ નથી. એક બાજુ ગ્રહિત મિથ્યાત્વમાં જોઈને અન્ય મતને માનવું નથી, તો બીજી બાજુ મતને આ મત સાચો છે ને આ મત ખોટો છે એમ કરીને મતમતાંતરમાં પડવું નથી, મતવાદી થવું નથી, મતાર્થી થવું નથી. જ્યારે આ બંને બાજુ પરિસ્થિતિ આવી નાજુક છે ત્યારે આત્માર્થી જીવને માટે શું ઉપાય છે કે જો કોઈ વિદ્યમાન સત્પુરુષ હોય તો એના આશ્રય રહેતા બચી શકે છે, નહીંતર કેવળ એક આત્માર્થ સદાય એવો દ્રષ્ટિકોણ સૂક્ષ્મ અને તીક્ષ્ણપણે અપનાવ્યો હોય તો આત્માર્થને સાધતા બચી શકે, નહીંતર બચી શકે એવી પરિસ્થિતિ આમાં નથી. જરાક આમાં જાય, આ બાજુ જાય તો મતાર્થી થઈ જાય, જરાક આ બાજુ જાય તો ગ્રહિતમાં ચાલ્યો જાય, ગ્રહિત મિથ્યાત્મા આવી જાય. એવી પરિસ્થિતિ એવી સાંકડી છે કે જરાક એક પગ આગો પાછો પડે એટલે જાય એઠો, આત્માર્થ ચૂકી જાય. આ વિષય જરા નાજુક છે અને એ સંભાળીને ચાલવા જેવો છે. શ્રીમદજીએ એ રીતે બચાવ્યા છે, એમના મુમુક્ષુઓને તો બચાવ્યા છે એ રીતે. એટલે આગળ કહ્યું છે એક જગ્યાએ કે જ્યારે અમે કોઈ વેદાંતના ગ્રંથ વાંચવાનું કહીએ ત્યારે અમે તમને વેદાંતિ બનવા માટે કહેતા નથી, અને જ્યારે જૈનના ગ્રંથ વાંચવાનું કહીએ ત્યારે અમે તમને જૈન બનવાનું કહેતા નથી. એમ બે વાત હારે લખી છે. એનો અર્થ શું થાય? 326 છે, પાનું 326. વેદાંત શાસ્ત્ર વાંચવા જણાવીએ ત્યારે વેદાંતી થવા નથી જણાવતા, તેમજ અન્ય શાસ્ત્ર વાંચવા જણાવીએ ત્યારે અન્ય થવા નથી જણાવતા. સ્વામિનારાયણનું કહીએ, શિક્ષા પુત્રી વાંચવાનું ત્યારે સ્વામિનારાયણ બનવાનું કહેતા નથી. માત્ર જે તમને જણાવીએ છીએ તે તમ સર્વને ઉપદેશ લેવા અર્થે, ઉપદેશ લેવા અર્થે એટલે તમારો દોષ ટાળવો અને ગુણ પ્રગટ કરવો, એવા ઉપદેશ લેવા અર્થે જણાવીએ છીએ. તમારા આત્માનું કલ્યાણ થાય, આત્મહિતને લક્ષમાં રાખીને એને અનુસરીને કહીએ છીએ. આ સિવાય અમારો બીજો કોઈ હેતુ નથી. જૈની અને વેદાંતિ આદિનો ભેદ ત્યાગ કરો. શું? જૈન મત અને વેદાંત મત એ મતના મંડન ખંડનમાં ન જાઓ. આત્મા તેવો નથી. ન તો આત્મા વેદાંતિ છે, ન તો આત્મા બૌદ્ધ છે, ન તો આત્મા જૈની છે, ન તો આત્મા વિષ્ણુ છે. કોઈ આત્મા એવો, આત્મા તો બધાનો આત્મા આત્મા જ છે. એટલે જ્યાં મતનો આગ્રહ થાય છે, મત મતાંતરનો કામ કઈ કયા દરજ્જે કહેવાનું છે એ દરજ્જો સમજ્યા વિના પોતે મત મતાંતરમાં પડી જાય છે, એ વાત એને યોગ્ય નથી. શું પોતાના માટે એને શું વિચારવું એ પોતે નક્કી કરવાનું છે. પણ ઝટ લઈને બીજાને કહી દઈએ કે તમે આમ કરશો તો ગ્રહિત મિથ્યાત્મા જશો, ને આમ તમે આ પુસ્તક વાંચશો તો તમને ગ્રહિત મિથ્યાત્મા જશો, ને આ જગ્યાએ તમે જશો તો તમને ગ્રહિત મિથ્યાત લાગી જશે, એ કહેવાને પોતે યોગ્ય છે કે કેમ એનો વિચાર કર્યા વિના કહે છે, ત્યારે એમાં મતાંતરપણું અવશ્ય ઉત્પન્ન થઈ જાય છે. એટલે એક કહેવત પડી છે કે જ્યાં મત છે ત્યાં સત નથી, અને સતને કોઈ મત હોતો નથી. સતને કોઈ મત હોતો એ એટલું બધું વિશાળ છે કે એને કોઈ મત જ હોતો નથી. એટલું બધું વિશાળ છે એને ક્યાંય કાંઠે બાંધી શકાય એવું નથી. તળાવને કાંઠો હોય ચારે બાજુ, એમ એને એ તો સત તો સમુદ્ર જેવું છે, એને ક્યાંય કાંઠો જ નથી. એટલું એ વિશાળ છે, એને મત નથી, મતને સત નથી. એ મતાર્થી પણ નાશ કરવા માટે એમ કહ્યું છે. એનો અર્થ એવો નથી કે જે સત્ય અભિપ્રાય છે એનો એને કોઈ ઠેકાણું નથી એમ નથી, કોઈ એનું ચોક્કસ સ્વરૂપ નથી એમ નથી. એનું જે સ્વરૂપ છે તે ત્રણેય કાળે અનાદિ અનંત એક પ્રકારે એનું સ્વરૂપ છે. પણ એ સ્વરૂપ સમજવા જતાં મતાર્થી ન થઈ જવાય એ ધ્યાન રાખવાનું છે, અને એ સ્વરૂપને ચૂકીને કોઈ ગ્રહિત મિથ્યાત્મામાં આવી ન જવાય એ પણ ધ્યાન રાખવા જેવું છે. એમ બંને દિશા બંને બાજુ સંભાળીને ચાલવું પડે એવી આ પરિસ્થિતિ છે. એક બાજુ ગયો એટલે માર્ગમાં આવી નહીં શકે, માર્ગ સુધી પહોંચી નહીં શકે એવી પરિસ્થિતિમાં આવી જશે. હા, એ તો જૈન ધર્મ હવે એમ કહેવાય, સનાતન સનાતન ધર્મ કહેવાય છે. સનાતન ધર્મ એટલે ત્રણેય કાળે વર્તતો ધર્મ. પણ હિન્દુઓમાં પણ સનાતન શબ્દનો પ્રચાર થઈ ગયો, એ લોકો પણ કેટલાક પોતાને સનાતની માને છે. એવો એક સંપ્રદાય ચાલે છે, સનાતન સંપ્રદાય. એટલે પછી આ સંપ્રદાયવાળાએ જૈન શબ્દ લગાડ્યો કે અમારો સનાતન સંપ્રદાય નથી, સનાતન જૈન સંપ્રદાય છે અમારો. પછી જૈનમાં પણ બે ફાંટા પીડ્યા, વસ્ત્ર ધારી અને નિર્વસ્ત્ર. તો કે અમે દિગંબર, સનાતન દિગંબર જૈન એમ કહેવા માંડ્યા. એટલું એક શબ્દ ઓર વધાર્યો. શું એવી રીતે કાળક્રમે એ ફેરફારો થાય છે. વસ્તુ તો જે છે તે છે, ધર્મ તો જીવનો નિર્દોષ નિર્વિકારી પવિત્ર ભાવ છે. રાગ દ્વેષ મોહ રહિત જે પવિત્ર નિર્દોષ પરિણામ છે એ જીવનો ધર્મરૂપ ભાવ છે. એવું જીવનું સ્વરૂપ છે, વસ્તુ સ્વભાવો એવો જ વસ્તુનો સ્વભાવ છે અને એ ધર્મ છે. પછી એને નામ આપતા એ રૂઢિવાચક થઈ જાય છે કે અમે જૈન ને તમે અજૈન, એ બધું રૂઢિ અર્થેનો થઈ જાય છે. ભાવ અને વસ્તુ તો જે છે તે છે, એનું સ્વરૂપ પણ ચોક્કસ છે, સ્વરૂપ અચોક્કસ નથી કાંઈ. પણ જે કાંઈ સ્વરૂપ સાધવું છે એમાં સંભાળીને ચાલવું પડે એવી પરિસ્થિતિ જરૂર છે. માટે સંભાળીને ચાલવું, એટલે વિચારીને મુમુક્ષુ જીવે સ્વગુણ કરવા યોગ્ય છે. ગુણ પોતામાં કેળવાય એ દ્રષ્ટિથી વિચારવું અને એ દ્રષ્ટિથી વિચારવામાં કોઈ ગ્રંથમાં ગ્રહિતનો સવાલ ઊભો નહીં થાય. શું જોકે જેની વિશેષ બુદ્ધિ ન હોય એને તો જે જ્ઞાની અને આચાર્યોના શાસ્ત્રો છે એને છોડીને બીજા સાહિત્યની અંદર માથું મારવા જેવું નથી. કેમ કે એની અંદર સ્વગુણ કેળવવા માટે, આત્મગુણ કેળવવા માટે, સ્વગુણ એટલે આત્માનો ગુણ, આત્માના ગુણ કેળવવા માટેની જે કાર્ય પદ્ધતિ છે એવી કાર્ય પદ્ધતિ કોઈ અન્ય મતના ગ્રંથની અંદર હોઈ શકે નહીં અને છે પણ નહીં. તો જો આત્મગુણ જ કેળવવા હોય તો તેનું સાહિત્ય ઉપલબ્ધ છે, એ સાહિત્યને અવગાહન કરવું. અને બીજી કોઈ વાત ઉદય યોગે સામે આવી પણ જશે, અન્ય મતની પણ કોઈ વાતો ઉદય યોગે સામે આવશે, કોઈ ગ્રંથ પણ સામે આવી જાય, તો એમાં આત્મગુણ કેળવવાનો છે એ વાત લક્ષ્યમાં રાખીને વિચારાય તો વાંધો આવતો નથી. જ્યાં શંકાનું સ્થાન હોય, જ્યાં સિદ્ધાંત ખંડિત થતો હોય એવી કોઈ વાત હોય તો ખ્યાલ પોતે કરી લે છે, પોતે સમજી જાય છે. જો વસ્તુનું સ્વરૂપ એના જ્ઞાનમાં હોય તો સમજી જાય છે કે અહીંયા ફેર પડે છે, પણ આપણે એ વાતને સ્પર્શવાનું કોઈ કારણ નથી અથવા એના આગ્રહ દુરાગ્રહમાં જવાનું અત્યારની આપણી ભૂમિકા નથી. કેમ કે પોતાની જે મર્યાદિત શક્તિ છે એનો ખર્ચ ક્યાં કરવો એ સવાલ છે. બહુ જ મર્યાદિત શક્તિ હોવાને લીધે, ઘણી અલ્પ શક્તિ હોવાને લીધે, જેટલી શક્તિ છે એનો ઉપયોગ આત્મગુણ પ્રગટ થાય એ દિશામાં કરવો યોગ્ય છે, અને બીજી ભાંજગઢમાં પડવા જતાં પોતાની શક્તિ ખોઈ બેસે છે અને આત્મગુણ પ્રાપ્ત કરવાની વાત તદ્દન રહી જાય છે અને મનુષ્ય ભાવ હારી જાય છે, એવી પરિસ્થિતિ ઊભી ન થાય એનો ખ્યાલ મુખ્યપણે રાખવા જેવો છે. એ રીતે વાતને લેવી. એટલે વિચારીને મુમુક્ષુ જીવે સ્વગુણ કરવા યોગ્ય છે. શ્રી કૃષ્ણ આદિનો પ્રસંગ એમાં જે જે આવે છે તે ક્વચિત સંદેહનો હેતુ થાય એવો છે. એટલે શિક્ષાપત્રીમાં શ્રી કૃષ્ણનો જે પ્રસંગ આવે છે એમાં શંકા પડી એમ છે કે જ્ઞાની આવું કેમ કરે, તથાપિ તેમાં શ્રી કૃષ્ણનું સ્વરૂપ સમજ્યા ફેર ગણી ઉપેક્ષિત રહેવા યોગ્ય છે કે જેણે એ ગ્રંથ રચ્યો છે એ શ્રી કૃષ્ણનું જે જ્ઞાન જ્ઞાનીપણાનું જે સ્વરૂપ છે એ સમજી શક્યા નથી, માટે એવું લખ્યું છે એમ સમજી અને એની સમજણ ફેરને ગૌણ કરી નાખવી. જેમ કોઈ બે પાંચ માણસ ભેગા થાય, દરેક પોતપોતાના સમજણ પ્રમાણે વાત કરે, કોઈ વિશેષ બુદ્ધિમાન માણસને કોઈને ઓછી સમજણનો ખ્યાલ આવે તો એને એમ ન કહે કે તારામાં બુદ્ધિ ઓછી છે, તું વાત કરતો બંધ થઈ જા. ખ્યાલ આવે એ ખ્યાલ પોતામાં રાખી લે કે ભાઈ આ માણસમાં થોડી બુદ્ધિ ઓછી લાગે છે, કાંઈ નહીં આપણે એનું શું કામ છે, એને સમજણ ફેર કરીને ઉપેક્ષા કરી નાખે કે એની સમજણમાં બુદ્ધિ ઓછી છે અથવા વિપરીત છે, માટે ફેર થાય છે, આપણે એની ઉપેક્ષા કરી નાખો. તો એ રીતે એની ઉપેક્ષા કરી નાખે છે. જો ઉપેક્ષા ન કરે તો એની સાથે અથડામણથી આવી ના રહે નહીં, માટે અથડામણમાં પોતાની શક્તિ ખર્ચવાને બદલે ઉપેક્ષા કરીને રસ્તો આપી દે છે. એ રીતે કેવળ હિત બુદ્ધિથી, આત્મહિતની બુદ્ધિથી, કેવળ આત્મહિતની બુદ્ધિથી વાંચવા વિચારવામાં મુમુક્ષુનું પ્રયોજન હોય, મુમુક્ષુ આ પ્રયોજનથી કોઈ પણ ગ્રંથ વાંચે કે આમાં મારા આત્માને હિત થાય એવી કોઈ વાત હોય તો મારે સમજવી છે, બીજી વાત સાથે મારે કાંઈ સંબંધ નથી, ઉપેક્ષા કરી નાખે છે. એવી રીતે પ્રસંગ આવે, કોઈ વાદ વિવાદ ચર્ચા કરવા આવે તો એ વિષયને ગૌણ કરી નાખે, ભાઈ ચર્ચા કરવાનો મારી યોગ્યતા નથી, ચર્ચા કરવાની મારી કોઈ યોગ્યતા નથી. તમને એમ લાગતું હોય કે તમે સમજ્યા છો, તમારી પાસે જે સાહિત્ય છે અથવા તમે જેનો પરિચય કરો છો, જેના સંગમાં છો, એ વાત બહુ સારી છે, તો તમે તમારા આત્મગુણને કેળવો, એમાંથી તમારા આત્માને લાભ થાય એવું વિચારો. હું પણ મારા આત્માને લાભ થાય એટલું જ અત્યારે વિચારવા માગું છું, મારા આત્માને નુકસાન ન થાય અને મારા આત્માને લાભ થાય એ દૃષ્ટિકોણથી મારો મારા વિચારનું જે કેન્દ્ર સ્થાન છે એ આ મુદ્દો છે, આથી મારે આગું પાછું જવું નથી. બસ વાત પૂરી થઈ જાય છે. પણ પોતાની અધૂરી સમજણ હોય, અધૂરો નિશ્ચય હોય તો કોઈની સાથે મતમતાંતરમાં કે વાદ વિવાદમાં ઉતરવું યોગ્ય નથી. ચારસો ને 89માં મુમુક્ષુ જીવના પ્રયોજન સંબંધીનો માર્ગદર્શન બહુ સારું છે. 490 એ સૌભાગ્યભાઈ ઉપરનો પત્ર છે. ઉપાધિ મટાડવાના બે પ્રકારથી પુરુષાર્થ થઈ શકે. ઉપાધિ એટલે કોઈ આર્થિક પરિસ્થિતિમાં અનુકૂળતા ન હોય જરૂરિયાત પ્રમાણેની, તો પણ એનો રસ્તો કાઢવો હોય એટલે કે અર્થ ઉપાર્જન કરવું હોય તો એના બે પ્રકાર છે. એક તો કોઈ પણ વ્યાપાર આદિ કાર્યથી, કોઈ ધંધો નોકરી ગમે તે પરિશ્રમ કરીને અર્થ ઉપાર્જન કરે માણસ. બીજો પ્રકાર વિદ્યા મંત્ર આદિ સાધનથી, એ પણ અર્થોપાર્જન કરવામાંનું એક સાધન છે. જો કે એ બંનેમાં અંતરાય તૂટવાનો સંભવ પ્રથમ જીવને હોવો જોઈએ. જે લાભાંતરાય નામનું કર્મ ઉદયમાં હોય છે એને લઈને અર્થનો પૈસાનો લાભ થતો નથી, એનો ઉદય પૂરો થવો, એ અંતરાય તૂટે એવું તો હોવું જ જોઈએ, તો એને વેપારમાં સફળતા મળે અથવા એને કોઈ મંત્રતંત્રનો લાભ થાય. ક્યારે? લાભાંતરાયનો ઉદય ન હોય તો. આ શરત છે. જો લાભાંતરાયનો ઉદય હોય તો બેમાંથી એક કંઈ કામ આવે, એ પુરુષાર્થનો નકામો જાય છે. પ્રથમ દર્શાવેલો પ્રકાર કોઈ રીતે બને તો કરવામાં અમને હાલ પ્રતિબંધ નથી, એટલે કે તમે કોઈ વ્યાપાર કરો તો અમે એની ના પાડતા નથી કે તમે વ્યાપાર નહીં કરતા, ભલે તમને આ દરિદ્રતા હોય પણ તમારે વ્યાપાર ન કરવો એવું કાંઈ અમે કહેતા નથી. તમને તમારી પરિસ્થિતિ જોઈને કોઈ પ્રવૃત્તિ કરો, અમને એમાં કોઈ નિષેધ કરવાનું કારણ નથી. ત્યારે એનો પ્રયત્ન સફળ થાય, અને વેપાર ન કરે તો થાય, પણ પરિણામ સ્થિર રહેવા જોઈએ ને. એમણે શું કીધું કે બહારનો જે પુરુષાર્થ કરવાની બે દિશા છે, બે ક્ષેત્ર છે. એક દુનિયાદારીમાં જે વેપાર નોકરી પરિશ્રમ કરીને પૈસા મેળવવા, એ રીતે એક પૈસા મેળવાય છે. એક વિદ્યાથી પણ મેળવી શકાય છે, તંત્ર મંત્ર જંત્રથી સાધનથી મેળવી શકાય છે. આ તો બહારની વાત છે, પણ બંનેમાં એક સિદ્ધાંત સામાન્ય છે કે લાભાંતરાય કર્મનો ઉદય ન હોય તો. જેમ કે એક માણસને રોગ થયો, બીજી વાત લઈએ, પીડાય છે. હવે પીડા તો મટાડવાની એની ઈચ્છા થયા વગર રહે જ નહીં, તો કાં તો દવા કરે અને કાં તો કોઈ મંત્રતંત્ર કરે. તો બંનેની અંદર પણ એ સાતા વેદનીનો ઉદય મટવાનો હોય ને સાતા વેદનીનો ઉદય થવાનો હોય તો કામ થાય, નહીંતર દવાય નિષ્ફળ જાય અને મંત્ર પણ નિષ્ફળ જાય. એમ કેવું છે, એવું આની અંદર લેવું કે જ્યારે જીવને જરૂરિયાત લાગી છે ત્યારે એ પ્રયત્ન કર્યા વગર બહારમાં રહી શકશે નહીં. તો બે પ્રકારના પ્રયત્નમાં કયો પ્રયત્ન કરવો? કે દુનિયાદારીમાં જે પ્રસિદ્ધ છે એ પ્રયત્ન કરવો, પણ મંત્રતંત્ર ઉપર જવું નહીં. એમ કેવું છે, અહીંયા હેતુ એટલો જ છે કે જ્યારે તમને જરૂરિયાત લાગે તો તમને પ્રયત્ન કરવાનો વિચાર આવે તો પણ એટલું સમજણમાં રાખવાની જરૂર છે કે કર્મના ઉદય ફેર્યા વગર કાંઈ લાભ થવાનો નથી. નંબર એક વાત તો એ છે. બીજું કે બે ઉપાયમાંથી મંત્રતંત્ર ને વિદ્યા બાજુ નહીં જતા, તમે ઉપેક્ષા રાખજો એની. એ વિષયની અંદર બીજા પ્રકારને વિશે તો કેવળ ઉદાસીનતા જ છે, અને એ પ્રકાર સ્મરણમાં આવવાથી પણ ચિત્તમાં ખેદ થઈ આવે છે. હવે એમ કેમ કે છે, શા માટે? નેત્ર ગણા એમ કે ભાઈ જેવી રીતે દુકાન માંડવી કે મહેનત કરીને પૈસા કમાવા, એમ આ બાજુ આપણે વિદ્યાથી પૈસા મેળવવા અથવા મંત્રતંત્ર સાધી લેવો અથવા જ્યોતિષનું કાંઈ આ લોકો કરી દે છે કે નહીં, આ નંગ પહેરે છે ને કંઈક, તાવીજ પહેરે છે ને, માદળિયા પહેરે છે ને, દોરા ધગા કંઈક કરે છે કે નહીં, એમાં શું? જેમ દવા કરીએ એમાં એક ઈલાજ છે કે નહીં, ફેર છે એમાં. પહેલામાં શ્રદ્ધા સાથે સંબંધ છે, દર્શનમોહ સાથે સંબંધ છે, આમાં ચારિત્રમોહ સાથે સંબંધ છે. પરિશ્રમ કરવામાં ચારિત્રમોહના પરિણામ તીવ્ર થાય છે, અને મંત્રતંત્ર વિદ્યા બાજુ જતા દર્શનમોહના પરિણામ તીવ્ર થાય છે. એટલી તો કહે છે કે નહીં, એ તો વાત વિચારતા એમને ખેદ થઈ આવે છે કે નહીં, એ દિશામાં તો જવું જ નથી, એ તો બંધ કરી દે. છતાંય તે દોષ વધારે એમાં છે, મંત્રમાં. એટલે એ તો વિચાર કરતા સ્મરણ કરતા પણ અમને ચિત્તમાં ખેદ થઈ આવે છે એમ કે છે. એવી તે પ્રકાર પ્રત્યે નિરીચ્છા છે, બિલકુલ ઈચ્છા નથી એ પ્રકારને. તો પ્રથમના પ્રકાર સંબંધમાં હાલ કાંઈ લખવું સૂજતું નથી, એટલે તમારે કયો વેપાર કરવો એ અમે અત્યારે કહેતા નથી, એ અમને સૂચતું નથી, તમને ઠીક પડે એમ કરજો. આગળ ઉપર લખવું કે નહીં તે પ્રસંગમાં જે થવા યોગ્ય હશે તે થશે, એના માટે અમે બંધાતા નથી. કે અત્યારે તમને સૂચતું નથી તો જ્યારે સૂજે ત્યારે તો લખજો કે નહીં, એ તો સહેજે કોઈ વિકલ્પ આવ્યો તો બીજી વાત છે, નહીંતર એના માટે તો જે થવાનું હશે તે થશે, એના માટે કોઈ અમે નિર્ણય અત્યારે કરતા નથી. કેવી સહજતા છે એમના પરિણમનની અંદર, સહજતા કેટલી છે કે જે પ્રસંગમાં જે થવા યોગ્ય હશે તે થશે. હે, ફોડ પાડવાનો નહીં, પણ એમને એક પોતે એવા લાંબો વિચાર ઉપયોગ જ લંબાવતા નહીં. એવા પૌદ્ગલિક સંયોગ વિયોગના વિષયમાં પોતાના માટે ઉપયોગ નતા લંબાવતા, બીજાના માટે ક્યાં લંબાવે. ખ્યાલ હોય તો તે, પણ એ પોતે સામાનું આત્મહિત જુએ છે અને પોતાનો પણ વિચાર કરે છે, એવી રીતે ચાલે છે. પરિણામ કાલે કોઈ ભાઈ પ્રશ્ન કર્યો હતો કે શ્રીમદજી તો વેપાર કરતા કરતા પૈસા કમાઈ ગયા હતા, સારા એવા પૈસા એ જમાનામાં કમાણા હતા, અને સુભાગભાઈ બહુ દરિદ્રી હતા, તો પછી એમને થોડીક મદદ કરીને મની ઓર્ડર કરી દીધો હોત તો સારું હતું ને. એકાદું મની ઓર્ડર કરી દેવું હતું મુંબઈથી, ને એમને ચિંતા તો મટી જાત. એવી ચિંતા મટાડવા જતા એ આત્માર્થ ખોઈ બેસત એ પરિસ્થિતિ હતી. એટલે એમને કહ્યું છે એમને તો સારી છે ચિંતા, ચિંતા તો એમને તરવા બરાબર છે, એ વાત લેશે આગળ. જુઓ 394 પાણે એમનો અભિપ્રાય બહુ સ્પષ્ટ છે એ વિષયમાં. અમારા ચિત્તમાં તો એમ આવે છે, પહેલી લીટી કે મુમુક્ષુ જીવને આ કાળને વિશે સંસારની પ્રતિકૂળ દશાઓ પ્રાપ્ત થવી તે તેને સંસારથી તરવા બરાબર છે. એ તમને લાભનું કારણ થશે, પારમાર્થિક લાભનું કારણ થશે. અત્યારે તમને એમ લાગે છે કે આ ભી પડે છે, જરા સમજે વ્યવહાર ચલાવવામાં ભી પડે છે, તો કે ભલે ભી પડતી, એ તમને લાભનું કારણ થશે. માટે તમે એ પરિસ્થિતિની અંદર આત્મલાભ થાય એ રીતે તમારા આત્માને કેળવો, એ તમને યોગ્ય છે. એના જેવો બીજો મોટો લાભ કોઈ નથી. થોડીક અનુકૂળતા થઈ ગઈ તો એથી આત્માને કાંઈ લાભ થઈ જવાનો નથી, આ તો આત્મલાભનું કારણ થશે. બહુ સારો વિષય ત્યાં ચર્ચા છે. પૂછે શું જેટલી આકુળતા છે તેટલો માર્ગનો વિરોધ છે એમ જ્ઞાની પુરુષો કહી ગયા છે. સંયોગની પ્રતિકૂળતા જોઈને જેટલી આકુળતા જીવ કરે એટલો એ નિરાકુળ માર્ગથી વિરુદ્ધ જાય છે, એ માર્ગનો વિરોધ છે એમ જ્ઞાની પુરુષો કહી ગયા છે. જે વાત જરૂર આપણે વિચારવા યોગ્ય છે, એ રીતે એ વાતનો વિચાર કરવા યોગ્ય છે. પણ પ્રતિકૂળતાથી ગભરાઈને આત્માને નુકસાન થાય એવી રીતે કોઈ પણ પ્રકારે પ્રવર્તવા જેવું નથી.
આદિદેવ શ્રીમંદર ભગવાન જય.